તારીખ 12/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 147.
તારીખ 12/4/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 147.
તેનો ભિન્ન અનુભવ થઈ રહ્યો નથી, તેથી અનુભવમાં ભિન્નતા કઈ રીતે પ્રગટ કરવી એ વિષય ચાલે છે. આ ધારવા દેખવા વાળો આ મારો યોગ તે મારું સ્વરૂપ છે, શું કહે છે, કેવી રીતે જુદા પડવું. દેખવા જાણવા વાળો આ મારો યોગ તે જ મારું સ્વરૂપ છે, ભલે ઉપયોગ એક સમય પ્રત્યક્ષતા અને જ્ઞાન જ્ઞાનને લીધે છે તે જ્ઞાનની વિલકતા, એના દ્વારા પોતાના સ્વભાવની સંભાળ થાય છે. સ્વરૂપ સાવધાની ત્યાંથી તે રીતે થઈ શકે છે. તે એક જ માત્ર વિધિનો પ્રકાર હોવાથી અથવા તે એક જ જુદા પડવાનું સાધન હોવાથી, જ્ઞાન સાધન હોવાથી તે મારું સ્વરૂપ છે. જાણવું માત્ર જાણવું તે મારું સ્વરૂપ છે, અને વેદન અપેક્ષાએ મારા જ્ઞાનથી હું મને જ વેદું એવું મારું સ્વરૂપ છે. એ રીતે ઉપયોગી અને અનઉપયોગીને વિચારતા જળ ચેતનની પ્રતીતિ થાય. જેમાં ઉપયોગ છે તે આત્મા છે, આત્મા છે. શરીર ભલે ક્ષેત્રાવગાહી છે તો પણ અનઉપયોગી છે, પ્રત્યક્ષપણે એમાં ઉપયોગનો અભાવ છે, જ્ઞાનનો અભાવ છે. તેને વિચારતા એટલે ઉપયોગપણું અને અનઉપયોગપણું પકડીને વિચારતા જળ ચેતનની પ્રતીતિ થાય. આત્મા ચૈતન્ય સ્વરૂપી છે, ત્રાસીપા અને શરીરાદી જળ છે તેની ભિન્ન ભિન્ન સ્વરૂપે પ્રતીતિ થાય. જાણવું તો થાય પણ પ્રતીતિ થાય એમ નહીં. પ્રતીતિપૂર્વક જાણવું તે જાણવું સાચું છે. પ્રતીતિ ન હોય એ જાણવું તે જાણવું વાસ્તવિક યથાર્થ રૂપે જાણવું નથી. એટલે અહીંયા પ્રતીતિ લીધી છે. એમ ઉપયોગી અને અનઉપયોગીને વિચારતા જળ ચેતનની પ્રતીતિ થાય, અથવા જળ ચેતનની જળની જળ પડે ચેતનની ચેતનપણે પ્રતીતિ થઈને જાણવું થાય, પ્રતીતિપૂર્વક જાણવું થાય. વિભાવ ચેતના છે, જીવનો રાગ દ્વેષ મોહ વગેરે પ્રકારનો વિકાર ભાવ છે તે વિભાવ છે, તે કર્મ ચેતના છે. જે ચેતના કરું 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 ભાવે પરિણમે તે કર્મ ચેતના છે, કર્તૃત્વ ભાવે પરિણમતી ચેતના તે કર્મ ચેતના છે. પછી વિભાવ છે એટલે રાગનું કરવું, અને વિભાવમાં પરપદાર્થના કાર્યનું કરવું, એવું બંને ભાવ પ્રવર્તે છે. વિભાવ છે તે કર્મ ચેતના છે. અહીંયા કર્મ એટલે રાગ દ્વેષ મોહરૂપ ભાવ કર્મ, કર્મ એટલે અહીંયા દ્રવ કર્મ નથી લેવા, એ જળ અને ચેતનમાં જળના વિભાગથી જુદા પાડ્યા. શરીર નો કર્મ અને દ્રવ કર્મને જળની પ્રતીતિ કરીને જળ રૂપે જાણ્યા, ચેતનને ઉપયોગમય ચેતનને ચેતન સ્વરૂપે જાણ્યા. એ ઉપરાંત વિભાવ જે ભાવ કર્મરૂપ રાગ દ્વેષ મોહરૂપ કર્મ ચેતના છે તેમાં ચેતના પરિણમે છે, વિભાવમાં ચેતના પરિણમે છે. કોઈ પણ આત્માના ભાવમાંથી આત્મા પરિણમે છે એમ પકડવું છે. કર્મ ચેતનામાં પણ ચેતના છે, દ્રવ કર્મમાં ચેતના નથી, પણ ભાવ કર્મમાં ચેતના હોવાથી એને કર્મ ચેતના કહે. વૃક્ષોપના પરિણામમાં પણ ચેતના હોવાથી તેને કર્મ ફળ ચેતના કહી, જ્ઞાનમાં જ્ઞાન ચેતના હોવાથી તેને જ્ઞાન ચેતના કહી. ભાવ કર્મને રાગ દ્વેષ મોહને રૂપણે અનુભવે છે તે ભાવ કર્મ, તે ભાવ કર્મ ચેતના. વૃક્ષોપના ફળને રૂપણે અનુભવે છે તે કર્મ ફળ ચેતના, જ્ઞાનને રૂપણે અનુભવે છે જ્ઞાન ચેતના. આમ ચેતનામાં જેને ચેતે છે એટલે અનુભવે છે, હું પણ ચેતે છે એટલે હું પણ અનુભવે છે, તેથી તેને જ્ઞાન ચેતના, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એના પ્રકારની હિસાબે વિભાગ છે. પણ ત્રણેયમાં ચેતના સામાન્ય છે. જો વિશેષને ત્યાં ન જોવામાં આવે તો ચેતના તેમાં સામાન્ય છે, એટલે હું પણ કરવું, એવું હું પણ જે થયા કરે છે, પોતાની સત્તાની હયાતી ચૈતન્ય પણે છે એ વાત એમાંથી સિદ્ધ થાય છે. આ કેવી પદ્ધતિ લીધી છે, દ્રષ્ટિકોણ છે. ભાવમાંથી પણ સ્વભાવને કેવી રીતે છે વિભાવ, પણ વિભાવમાંથી પણ સ્વભાવનું ગ્રહણ કેવી રીતે કરવું, સમય સાતેર ગાથામાં વિશે ચાલ્યો છે. નવે તત્વમાં ચૈતન્ય જ્યોતિ છુપાયેલી છે, એમ ભાવ કર્મમાં પણ ચેતના તો છુપાયેલી છે. જો ચૈતન્ય ત્યાં ન હોય તો ભાવ કર્મ કોણ કરે, આત્મા વિના રાગ દ્વેષ મોહ કોણ કરે, તો આત્માનું અસ્તિત્વ તો ત્યાં પણ છે. પોતે પણ એ વિષે આગળ લીધો છે, કર્મ અને નો કર્મ ગુફામાં તો ક્યાંય મારો રાજા દેખાતો નથી. આ જે રાગ દ્વેષ મોહ છે એનું હલનચલન જોવામાં આવે છે એ રાગદ્વેષનું હલનચલન છે, એ અંદર ચૈતન્ય રાજા બેઠો છે, એ દોરી હલાવે છે અને એ હલે છે. રાગદ્વેષ મોહને નહીં જોતા તે દોરીને પકડીને તેના હલાવનાર એવા ચૈતન્ય રાજાને જો. એ પણ એ પદ્ધતિ છે. કર્મકંદરા ત્રણ છે. પહેલી શરીરાદી નોકર્મ ગુફા, બીજી કંદરા એટલે ગુફા, બીજી દ્રવકર્મ ગુફા અને ત્રીજી ભાવકર્મ ગુફા. પ્રથમ નોકર્મ ગુફામાં પરિણતિ પેશી, પરિણતિ એટલે ઉપયોગ, પેશી એટલે એને તપાસ કરી અવલોકન કર્યું કે અમારો રાજા જો અહીંયા છે, અમારો ચૈતન્ય રાજા અહીંયા બિરાજે છે, તો ત્યાં તેને કાંઈ ન દેખાય. એકલા જળ પરમાણુ જોયા ત્યાં ચૈતન્ય પડવું એને શરીરમાં ન જોયું. ચકરાવો થઈ રહ્યો, ચકરાવો થઈ રહ્યો એટલે બરાબર તપાસ કરી એમ ચારે બાજુથી. તે પરિણતિ ફરવા લાગી, શોધવા લાગી, ફરવા લાગી એટલે આત્માને શોધવા લાગી. ત્યારે શ્રી ગુરુએ પૂછ્યું કે તું શું શોધે છે? ત્યારે તે પરિણતિ કહેવા લાગી કે મારા રાજાને શોધું છું, હું ચૈતન્ય રાજાને શોધવા નીકળી છું. પણ તે ન જડ્યા. ત્યારે શ્રી ગુરુએ કહ્યું કે તારો રાજા અહીં છે, ક્ષેત્ર તો અહીંયા છે, જ્યાં શરીર છે ત્યાં ચૈતન્ય આત્મા છે. તારો રાજા અહીં છે, હવે અહીંથી પાછો ફરતો નહીં, તું અહીંયા અહીંયા તપાસ કર. અહીંથી ત્રીજી ગુફા છે ત્યાં તારો રાજા વસે છે. તે રાજાના હાથની દોરી આ ગુફા સુધી આવી છે, એ આ દોરી તેના હાથની હલાવી હાલે છે. જો તે ન હોય તો દોરી પોતાની મળે ન હાલે. માટે વિચારીને આ શક્તિ અથવા દોરીને એનું સુધી ખેંચાય તો એ રીતે પરિણામમાંથી શક્તિને જોવાનો પ્રકાર છે. અહીંયા પરિણામ ઉપરથી આત્માની શક્તિને જોઈ લીધી, કેવી રીતે જોઈ લીધી એ પ્રકારથી અહીંયા વાત લીધી છે. સાતમે પણ પછી આગળ છે. તે રાજાની પરિણતિ જેવી થઈ તેવી તેવી વર્ણના બંધાણે ત્યાં પણ તે રાજાની બનેલી સત્તાથી દ્રવકર્મનું નામ પડ્યું અને તે ભાવોના નિમિત્તથી ગુણ અનેકવિધ કર્મને નામ પાયમાં ત્યાં સુધી જળથી ભીમ પડવું લીધું. હવે ભાવકર્મ ગુફામાં રાગદ્વેષ મોહના પ્રકાશમાં છુપાયેલું સ્વરૂપ કહે છે. શું કીધું? ભાવકર્મ ગુફામાં રાગદ્વેષ મોહના પ્રકાશમાં, પ્રકાશમાં એટલે નિધનમાં છુપાયેલું સ્વરૂપ કહે છે. તે તારાનાથનો અશુદ્ધ સ્વાંગ છે. ચેતન પોતે રાગદ્વેષ મોહ ભાવે પરિણમે છે તો ચેતના છે કે નહીં? રાગદ્વેષને નહીં જોતા ચેતનાને જોત્યા, આમ લેવું છે. એમાં તું ખોજ, શોધ, એમાં રાગદ્વેષ મોહ છે ત્યાં ચેતના છે, એમાં ચેતનાને શોધ, ચેતનાને પકડ. ભય ન પામ, નિશંક જા, આ રાગદ્વેષ મોહની દોરી સાથે જઈને ખોજ. આ રાગદ્વેષ મોહની દોરી જે પ્રદેશથી ઉઠી છે તે તારો નાથ છે. પ્રદેશ સત્તા પકડાવે છે, જે પ્રદેશમાંથી રાગદ્વેષ મોહ ઉત્પન્ન થાય છે એ ચૈતન્ય સત્તા છે, એમાં એમાંથી રાગદ્વેષ મોહ ઉઠે છે. કે છે જ્ઞાન પણ એ જ સત્તામાંથી ઉઠે છે, ચેતના પણ એ જ સત્તામાંથી ઉત્પાદરૂપ થાય છે. દોરીને ન દેખ, જેના હાથમાં દોરી છે તેને વર્ગે સ્ફૂર્ત મળશે. તારો નાથ નિર્જ્ઞાન મહિમાને છુપાવીને બેઠો છે. આ અંદરથી ચૈતન્ય પકડાવું છે. આ ગુપ્ત જ્ઞાન થયું એટલે ગુપ્ત રહેલાનું જ્ઞાન થયું એટલે તારો નાથ છુપાયેલો રહેશે નહીં. ત્યાં તું ચેતના પ્રકાશ રૂપ ચિદાનંદ રાજાને પામીને સુખ પામીશ. આ નિજ સુખ પામવાનો ઉપાય કયો? આવું નિજ સુખ તો નિજ ઉપયોગમાં કયો? પાછો ત્યાંથી ઉપયોગ લઈ લીધો, ઉપયોગથી પકડ, સ્વભાવને ઉપયોગથી ધો, ગ્રહણ કર. ઉપયોગમાં રહેલી જે જ્ઞાનની પ્રત્યક્ષતા અને ઉપયોગમાં રહેલી જે જ્ઞાનની વેદકતા, તેને સૂક્ષ્મ અંતરંગ અનુભવ દ્રષ્ટિથી અવલોકીને અનુભવમાં જ્ઞાન આવી રહ્યું છે, જ્ઞાન જ જ્ઞાનને અનુભવમાં આવી રહ્યું છે એવી અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી અવલોકીને વેદનને પકડીને તો વેદનમય પડે. સ્વનો અનુભવ કર, સ્વસ્વરૂપનો અનુભવ કર, તો એ જ સ્વાનુભવ છે. સ્વાનુભવ કોઈ બીજી ચીજ નથી. વિભાવ કર્મ ચેતના છે. અહીંયા કર્મ એટલે રાગ દ્વેષ મોહરૂપ ભાવ કર્મ, તેમાં ચેતના પરિણમે છે ત્યારે ચીજ વિકાર થાય છે. જો ચેતના પરિણમતી જ ન હોય તો ચીજ વિકાર પણ ન હોય. ચીજ વિકાર છે એ ત્યાં ચેતનાની અસ્તિત્વને સિદ્ધ કરે છે. ચીજ વિકાર પણ ત્યાં ચેતનાના અસ્તિત્વને સિદ્ધ કરે છે. જો તારી દ્રષ્ટિ વિકાર ઉપર છે તો તને ચેતના દેખાતી નથી. તારી દ્રષ્ટિ ચેતના ઉપર છે તો તને વિકાર દેખાશે. દ્રષ્ટિ ક્યાં મૂકવી, દ્રષ્ટિ ક્યાં રાખવી? દ્રષ્ટિ એટલે દ્રષ્ટિનું કાર્ય હું પણ કરવું, તે છે હું પણ ક્યાં સ્થાપવું, એના ઉપર આખા પરિણામની દિશા બદલાય છે. રાગદ્વેષ ઉપર હું પણ કરતા એટલે રાગદ્વેષ ઉપર દ્રષ્ટિ મૂકતા જીવ બહિર્દ્રષ્ટિ થઈને બહિર્મુખ ભાવે પરિણમે છે. ત્યાં જ રહેલી ચેતના ઉપર દ્રષ્ટિ મૂકતા જીવ અંતર્મુખ થઈને ચેતનાના સાધક ભાવે પરિણમે છે. ચેતના પરિણમે છે ત્યારે ચીજ વિકાર થાય છે. આ ચીજ વિકારને પોતાનો કરીને પોતાને મલિન કર્યો. પોતાનો કરીને એટલે એમાં મમત્વ કરીને, એમાં પોતાની હયાતીને જૂઠી રીતે સ્થાપીને પોતાને મલિન કર્યો. પોતાને મલિનપણે અનુભવ કરવા, સર્વસ્વપણે રાગમયપણે દ્વેષમયપણે પોતાનો અનુભવ કરવા લાગ્યો. એટલે મલિન કર્યો, પોતાને મલિન કર્યો, એકાકાર મલિન ભાવ સ્વરૂપે પોતાનો અનુભવ કરવા લાગ્યો. એટલે કહ્યું કે પોતાને મલિન કર્યો, તો આખી દિશા બદલાઈ જાય. આ એનો અંતર અનુભવના અભ્યાસનો પ્રકાર રહેવો જોઈએ. આ રીતે એને આત્માને અભ્યાસવો જોઈએ. રાગ દ્વેષ મોહ જ્ઞાન બધું થાય છે, પણ એમાં ચેતના સામાન્ય છે એ હું છું એવું એનો અભ્યાસ ચાલુ. એ અંતર અભ્યાસ બહારની ઉપાધિમાં તન્મય થઈને થઈ શકતો નથી. બાહ્યકારી ઉપાધિમાં એકાકાર રહીને એમાં હિત હિત પણ માનીને એમાં લાભ નુકસાન માનીને એને પ્રયોજનભૂત જાણીને આ અભ્યાસ નથી થઈ શકતો. એટલે એને એ રીતે અંદરમાં પહેલા નિવૃત્તિ લેવી પડે છે. આ અંતર નિવૃત્તિનો વિષય છે. અંદરમાં શીખવું પડે. રાગાદી ભાવો થઈ રહ્યા છે ત્યારે પણ એ રાગ દ્વેષ મોહમાં પરિણમતી જે ચેતના ચેતના છે ત્યારે તે પરિણમે છે. રાગ દ્વેષ ક્યારે પરિણમે છે? સારો ફોન છે કે તેમાં ભાવ કર્મો તેમાં ચેતના પરિણમે છે ત્યારે ચિત્ત વિકાર થાય છે. વિકાર ક્યારે થાય છે? ચેતના પરિણમે છે ત્યારે ચિત્ત વિકાર થાય છે. તું ચેતનાને જોને એમ કહે છે. જો તું ચેતનાને જો એ અભ્યાસ કર કે આ હું ચેતના તે હું તો તારી દિશા બદલાય. પહેલી દિશા બદલાય ને પછી દશા બદલાય. દિશાંતર થતા દશાંતર થાય એમ કહેવાય. સંભાળે ચેતના ને તો રાગદ્વેષ ઉપર નું લક્ષ ઉઠી જાય. રાગદ્વેષ ઉપર ની દ્રષ્ટિ ઉઠી જાય. આ જ રીત છે. ચેતના પકડવી જોઈએ. કેવળ જ્ઞાન પ્રકાશ આત્માનો વિલાસ છે તેને સંભાળતો નથી. એના ઉપર એનું ભજન નથી એમ કહેવું છે. કેમ એ ચેતનાને પકડતો નથી? કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપી છે. અનંત જ્ઞાન સ્વરૂપી છે એવું જે જ્ઞાન ભંડાર છે એવા અનંત ગુણનો રત્ન ભંડાર છે. અનંત ગુણ રત્નોનો ભંડાર છે એના ઉપર એનું ભજન નથી. ભજન એને બાહ્ય કાર્યો અને બાહ્ય ભાવો ઉપર છે. એટલે એને સંભાળતો નથી અથવા સંભાળતો નથી. કેવળ જ્ઞાન આત્માનો વિલાસ એટલે આત્માને રમવાનું સ્થિર થવાનું પરિણમવાનું સ્થાન તો કેવળ જ્ઞાન પ્રકાશ છે. જો તું ચેતનાને ગ્રહણ કરીને તારા પરિણમનની દિશા અને લાઈન બદલી નાખ તો કેવળ જ્ઞાન પ્રકાશ પ્રગટ થશે. જે આત્માને રમવાનું એક રમ્ય સ્થાન છે. આત્મા પોતે એના પ્રદેશથી રમ્ય પ્રદેશી છે. એ શબ્દ પૂજી બહેન શ્રી બહુ પ્રયોગ કરે છે. આત્મા નંદનવન છે. આત્મા ક્રીડા કરવા યોગ્ય આત્માનું સ્થાન છે. આત્માનું જે આત્માની શક્તિઓનો જે વૈભવ છે એ વૈભવ પણ કોઈ ચમત્કારિક અને આશ્ચર્યકારી વૈભવ છે. મહાવિભૂતિઓ ભરેલી છે જેમાં કોઈ ખામી નથી. ખામી વગરનું આ તત્વ છે. તારે કોઈ કાંઈ કોઈની કોઈ પ્રકારે કોઈ ચીજની કાંઈ જરૂર ન પડે એવું આ તત્વ પરિપૂર્ણ છે. એવા તારા સ્વસ્વરૂપ ઉપર તારો મહિમા નથી. એની ઓળખાણ નથી. મહિમા નથી એટલે ભજન જતું નહીં. ભજન જતું નથી એટલે ચેતનાને ગ્રહણ કરવાનો અંદરમાં અભ્યાસ પણ થતો નથી. એમને ઉદય ભાવમાં ચાલ્યો જ જાય છે. ચાલ્યો જ જાય છે એનો પરિણમનનો પ્રવાહ રોકા વગર. કેવળ જ્ઞાન પ્રકાશ આત્માનો વિલાસ છે. જો અહીંયા હજી ચેતનાને ગ્રહણ કરવાની વાત આવે છે તો કેવળ જ્ઞાનની વાત ઉપાડી પડે. સીધું એમને પૂર્ણતાની ભાવના હોવાથી પરિપૂર્ણ દશા પણ નજીકમાં જોવામાં આવે છે. પંચમકાળ જો પંચમકાળમાં અહીંયા ધર્માત્માની દશામાં પંચમકાળ નથી. એને પંચમ કાળ કેવો? એને તો ધર્મ પ્રગટ થયો. એને અંદરમાં ચોથો કાળ પ્રગટ થયો. મોષ્ઠી ગ્રંથને સાંભળે છે તથા જાણે છે એ પદ્ધતિ ખોટી પદ્ધતિ છે. મોહના આવરણમાં રહીને મોહની પકડમાં રહીને વ્યામોથી પરપદાર્થના ઇષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાયમાં રહીને ઉભો રહીને એ અભિપ્રાય એમને પકડ રાખીને ગ્રંથને સાંભળે છે, સદગ્રંથોને પણ સાંભળે અને સદગ્રંથોને ઉપયોગ લગાવીને જાણે કે અહીંયા આમ કહે છે, અહીંયા આવી અપેક્ષા છે, અહીંયા આવી વિવિક્ષા છે, આ આમ કહેવા માંગે છે, આ ગાથામાં આમ કહેવા માંગે છે, એ બધું મોક્ષ ગ્રંથને સાંભળે છે અને જાણે છે. મોથી ખસીને સાંભળવું, મોને વશમાં રહીને ન સાંભળવું, પણ મોથી અળગા થઈને જુદા પડીને સાંભળવું. ચૈતન્ય સામાન્ય છે, એમાં લક્ષ એમાં હું પણ એ આવવું જોઈએ અને એની પરિણતિ થઈ જવી જોઈએ. આ તો મોહવશથી એટલે પરિણતિ તો મોહની ચાલે છે અને ઉપયોગ ઉપર ઉપરથી કામ કરે છે કે અહીંયા શાસ્ત્રમાં આમ કીધું, આ શાસ્ત્રમાં આમ કીધું, અહીંયા આમ કહ્યું. વાદ વિવાદ શાસ્ત્રના વાદ વિવાદને લડાઈ કરે પણ સેવા શરીર વિનશે અને ખબર પડે છે. શાસ્ત્ર વાંચે છે ત્યારે કે શરીર છે એ વિસી જવાનું છે, ભલે સોનાની ભસ્મ ખાય કે મોતીની ભસ્મ ખાય, હીરાની ભસ્મ ખાય, પણ શરીર વિનશવાનું એટલે વિનશવાનું છે. શરીર વિનશે, પરિવાર ધન સ્ત્રી પુત્ર એ પણ રહેશે નહીં. બધા પણ વખત થઈ સ્ટેશન આવ્યું એટલે જેમ ગાડીમાંથી ઉતરતા જાય છે, પોતાનું સ્ટેશન આવ્યું એટલે ટ્રેન છોડી દે છે. જે જગ્યા માટે મારામારી કરી હતી એ જગ્યા રોકવા ત્યાં રહેતો કોઈ આગ્રહ કરે કોઈ બેસો ને બેસો ને તો ભાઈ પણ મારું ગામ આવ્યું. આટલું બધું તો મમ્મતમાં કરી હોય, અહીંયા તકરાર કરી એની, પણ હવે ઘર આવી ગયું. એ પણ સ્ટેશન આવે એમ ઉતરતા જાય છે, એમ પરિવારના સભ્યો પણ એનો ટાઈમ થાય એ પ્રમાણે ચાલવા માંડે છે. એમાં ઈચ્છા અનિચ્છા કામ આવતી જાણે છે, આવું બધું શાસ્ત્રથી જાણે પણ મોહવશરીને જાણે છે. તેમના પ્રત્યે હેત કરે, જાણે કે આ નથી રહેવાના, ક્યાં હું નથી રહેવાનો, ક્યાં આ નથી રહેવાના, પણ તેના પ્રત્યે હેત કરે, પ્રીત કરે. કેટલું કરે કે નરકનો બંધ પડે એવા અનુક દુઃખના કારણને સુખ સમજે, આટલી બધી હેત પ્રીત કરે. ન કરવાના પરિણામ કરે, નરકમાં પૂતે જાય એવા પરિણામ કરે. શાસ્ત્ર વાંચે ત્યારે ખબર કે આ નહીં રે, આ બધું વિના શક્ય, ક્યાં આવી જઈશ, ક્યાં આવી જશે, પણ પાછા એટલું મોહ વસ્તુ સાંભળે છે, પરિણામ એવા કરે, નરકમાં જાય એવા પરિણામ ને કરે છે. ન છૂટતો હોય તો પણ જયારે ઇષ્ટ અનિષ્ટ પણ થાય ત્યારે તપાસ કરવી, ત્યાં કે આ સારું કેમ લાગ્યું, આ ખરાબ કેમ લાગ્યું, પદાર્થ સારો છે કે પદાર્થ ખરાબ છે. પદાર્થ તો જે છે તે છે, ગળપણમાં જે સ્વાદ ગળ્યાપણાનો સ્વાદ છે એ સ્વાદને જાણવો એક વાત છે ને એને સારો જાણવો એ બીજી વાત છે. સારો જાણે તો સારો જ રહેવો જોઈએ, આગળ જતા ખરાબ કેમ થાય છે, હવે નહીં હવે નહીં હવે નહીં કેમ થાય. જો ગળપણ છે સારું તો એ સિવાય બીજું કોઈ પછી માણસ સ્વાદ જ ન લઈએ. એટલું ગળપણનો સ્વાદ લે, બધાના દાળ પણ જોઈએ, શાક પણ જોઈએ, પૂરી પણ જોઈએ, ફરસાણ પણ જોઈએ, શું કરવા બીજું જોઈએ, એ તો સારું છે, સારું જ રાખે. કલ્પના થાય છે ઈષ્ટ અનિષ્ટ પણ એ જીવના વ્યામોથી જીવના ભ્રમથી ઉત્પન્ન થયેલી એક કલ્પનારૂપ ભાવ છે. વાસ્તવિકતા શું છે અને કલ્પના શું છે આ બે વસ્તુ પોતાના ચાલતા ઉદયમાં પ્રયોગથી તપાસ કરીને વિંધીને સ્પષ્ટ કરવી જોઈએ કે મને ભ્રમ થાય છે, રામો છે એ જ મિથ્યાત્વ છે, એ ભ્રમ છે, અનંત સંસારનું અનંત જન્મ મરણનું બીજ અહીંયા રહેલું છે, એની ગંભીરતા પણ આવવી જોઈએ કે અનંત જન્મ મરણનું બીજ આ મીઠા ભાવમાં રહેલું છે. ઈષ્ટ અનિષ્ટ પણ કરવાથી તે કેટલા પરિણામ, કયા પ્રકારના અનિષ્ટ પોતાના અહિતરૂપ પરિણામ કરશે એનો કોઈ માપ પછી રહેતો નથી, તમામ પરિણામ કરે છે. એટલે અભ્યાસ જાય છે ત્યારે તપાસ કરે છે પોતાના જ પરિણામની ને પદાર્થ વચ્ચેની, આમાં કલ્પના શું અને વાસ્તવિકતા શું એ જોઈને તપાસીને અભ્યાસ કરે છે તો ઈષ્ટ અનિષ્ટ પણ જરૂર મટે છે. જરૂર મટે છે એની ખાતરી એ માણસ એમ કે ને ભાઈ કોઈ વૈદ એમ કે આ રોગ તમારો એક વર્ષે મટાડશે, ત્યારે પૂછે કે પહેલા બે ત્રણ મહિનામાં કઈ ખબર પડશે એમને કે આ રોગ મટવાનો છે એની, તો હા તારો રોગ જયારે તું આવી તપાસ કરીશ કે આમાં કલ્પનાનું જૂઠપણું શું છે અને વાસ્તવિકતા પદાર્થની શું છે, કે પદાર્થ ઇષ્ટ પણ નથી ને પદાર્થ અનિષ્ટ પણ નથી, એ તપાસવાના કાળમાં તારો જે પદાર્થ પ્રત્યેનો રસ છે ઇષ્ટ માનીને કે અનિષ્ટ માનીને ઉત્પન્ન થયેલો, એ રસ છે એ રોગ છે ને એના એ રોગ ઉપર પહેલો ઘા આવશે. નાની તો ઘણી વાતો કરી છે કે સામાન્ય રીતે જેની જે પ્રકૃતિ એ પ્રકૃતિનો તેને રસ તીવ્ર ઉત્પન્ન થાય છે, પછી ક્રોધ હોય ભૂ હોય લોભ હોય જે કોઈ પ્રકૃતિ, તો જ્યારે આવા અંદરના સંશોધનના ખોજવાના તપાસવાના કાર્યમાં લાગે છે ત્યારે એનો એ પ્રકૃતિ રસ છે એમાં મોટો ફેર પડે છે, એને પોતાને ખબર પડે છે આ પ્રકૃતિએ જેટલો રસ ચડી જતો હતો એ આ તપાસવા જતા એનું મોળાપણું ને એનું ફિક્કાપણું ભાવમાં તે જ કાળે તાત્કાલિક વર્તમાનમાં જ એને અનુભવ ગોચર થાય છે, એના ખ્યાલમાં આવે એવી રીતે અનુભવ ગોચર થાય છે. જે પારો રસનો ચડી જતો તો એ ચડતો નથી એને ખબર ન પડે કઈ, અને જે રસનો પારો ચડી જતા હતા એમાં દુઃખ ઘણું હતું, તીવ્ર દુઃખ હતું, અહીંયા એ દુઃખની માત્રામાં પણ ફેર પડે છે એટલે એને ખબર ન પડે એવું બનતું નથી. પણ અભ્યાસ એનો પ્રસંગે પ્રસંગે ક્ષણે ક્ષણે વારંવાર ચાલવો જોઈએ. જેટલો અભ્યાસ સતત એટલું કાર્ય પોતાનું નજીક છે, અથવા આજે કાલે કે આવતીકાલે એવો સતત અભ્યાસ કરે જ છૂટકો છે. આજ પુરુષાર્થનું પહેલું સોપાન છે, પગથિયું છે, એ વિના કદી પણ ભલે માથોથા વાંચી વાંચીને ગમે એટલા વાંચી નાખે પણ અંતરંગ પુરુષાર્થ કર્યા વિના કદી કાર્ય થવાનું નહીં, એ વાત તો એના લક્ષમાં હોવી. અહીંયા તો કહે છે કે ગ્રંથ પણ સાંભળે છે પણ અને સમજે છે, જાણે છે એટલે સમજે છે, પણ મોહવશથી સાંભળતો હોવાથી એક બાજુ ગ્રંથ સાંભળે છે બીજી બાજુ નરકનો બંધ પડે એવા દુઃખના કારણને સુખ સમજે છે, ત્યાં ઈષ્ટ પણ સમજે છે કે આ મારા લાભનું કારણ છે, આનાથી મને લાભ થાય છે, એને લાભ સમજે છે, લાભ માને છે. આવી અજ્ઞાનતા ભૂવૃષ્ટિ છે, માટે જ્ઞાન પ્રકાશ રૂપ મારો ઉપયોગ સદાય મારું સ્વરૂપ છે. જો ઉપયોગ ઉપર તો કેટલી વાત લે છે. જ્ઞાન પ્રકાશ રૂપ એટલે જ્ઞાન, જ્ઞાનને લીધે પ્રત્યક્ષપણે એવું જે મારો ઉપયોગ, એવું જે મારા ઉપયોગ ઉપયોગ છે, એવું જ મારું સ્વરૂપ છે. આ મારું સ્વરૂપ છે. જ્ઞેયને જાણે એવા જ્ઞાન ઉપયોગ રૂપ મારું સ્વરૂપ છે એમ અહીંયા કહેતા નથી. જ્ઞાન પ્રકાશ રૂપ મારો ઉપયોગ સદાય મારું સ્વરૂપ છે. જ્ઞાનનો જેમાં માત્ર જ્ઞાન પડું, માત્ર જ્ઞાનનું જ્ઞાનનું જ્ઞાનને વેદવા પડું અને પ્રત્યક્ષ પડું જ્ઞાનનું, એવું મારું સ્વરૂપ છે કે જે ઉપયોગની અંદર સ્પષ્ટ જોવામાં આવે છે. એટલે એવું મારું સ્વરૂપ છે, એવો ઉપયોગ છે, એવું મારું સ્વરૂપ છે એમ કહેવું છે. તેથી સદાય મારો સ્વભાવ મારામાં છે. જેમ બાળકને બિલાડી બતાવીને બિલાડી ઓળખાવે, બિલાડીનું વર્ણન કરે કે એને શરીરે ચટાપટા હોય, ચાર પગ હોય, પૂંછડી હોય, તો બાળક કદાચ બિલાડીને ન પણ સમજે. પણ બિલાડીને લાવીને ટેબલ ઉપર મૂકે, જો આને બિલાડી કહેવાય, જો આને ચટાપટા દેખાય છે, આંખો એની આવી છે, કાન એના આવા છે, પૂંછડી આવી છે, બિલાડીનું જ્ઞાન કેવું ચોખ્ખું થાય. એમ ઉપયોગથી અહીંયા આત્માને દેખાડે છે. જો આ જ્ઞાન પ્રકાશ રૂપ ઉપયોગ જેવો છે તેવું તારું સ્વરૂપ છે, ઉપયોગને દેખાડે છે. જેવો જ્ઞાન પ્રકાશ રૂપ ઉપયોગ છે એવું તારું ઉપયોગ સ્વભાવી આત્મા છે, સદા ઉપયોગી છે, સદાય ઉપયોગ ધારણ કરે છે, સદાય ઉપયોગવાન છે, તેથી આત્મા પોતે સ્વરૂપે છે, તેથી એનો ઉપયોગ છે એમ સિદ્ધ એનું મૂર્તિમન સ્વરૂપ દેખાડે છે. એનું વર્ણન કરવાને બદલે દેખાડે છે. પદ્ધતિ એમની આ વિશિષ્ટ શૈલી હોય દીપચંદજીની, તો આ વિશિષ્ટતાવાળી શૈલી છે. એ પ્રયોગાત્મક ઢબથી પદ્ધતિથી વસ્તુને દેખાડે છે, વસ્તુનું વિવરણ કરી જાય છે એવું નથી. જો આ ઉપયોગ સ્વરૂપી આત્મા પોતે છે, એટલે કાગળ લીધું ને. ઉપાયની વાત લીધે અઠ્યો કૃપાને પારિગ્રહ. ઉપાય પોતાના સ્વરૂપને પામવાનો તો પોતાનો ઉપયોગ છે. જો જે ઉપયોગ જે સ્વરૂપે છે એ સ્વરૂપે આત્મા છે, ઉપયોગ સ્વરૂપે આત્મા છે. આત્માને પામવું એટલે આત્માનો અનુભવ કરવો, એનો ઉપાય પણ આ ઉપયોગ છે. ઉપયોગને પકડ્યા વિના ઉપયોગ સ્વરૂપે આત્માનું જ્ઞાન કે અનુભવ થઈ શકે એવું બહુ સુંદર પદ્ધતિ છે. માટે જ્ઞાન પ્રકાશ રૂપ મારો ઉપયોગ એવું જ સદાય મારું સ્વરૂપ છે, તેથી સદાય મારો સ્વભાવ મારામાં છે. કદી પણ જેનો વિયોગ ન થાય એવો મારો સ્વભાવ છે મારામાં, કે કદી પણ જેનો ત્યાગ ન થાય, કદી પણ જેનો વિયોગ ન થાય એવો મારો સ્વભાવ શાશ્વત મારામાં છે. જે અનંત મહિમા ભંડાર છે, અનંત મહિમાને ધારણ કરી રહેલો એવો અનંત મહિમાના ભંડાર સ્વરૂપ મારો સ્વભાવ છે. અવિકાર છે, જેમાં વિકારનું ગંધ પણ નથી, વિકારનું નામ નિશાન નથી. અવિકાર એમ કહેવું પડે છે, પણ ખરેખર વિકાર અવિકારની અપેક્ષા જેને લાગુ પડતી નથી, એવું નામ પણ જેને લાગુ પડતું નથી, એક ન્યાય એવો છે. કે એવું નામ પણ એને લાગુ પડતું નથી. કેમ કે એ તો જે સ્વરૂપે જેવો છે તેવો છે, મૂળમાં તો જેવો છે તેવો જ સદાય શાશ્વત છે. અવસ્થાના વિકારને જોઈને એવો નથી એમ કહેવા માટે અવિકાર કહેવા છે એમ કહેવામાં આવે છે. અવિકાર સાર સ્વરૂપ, સાર સ્વરૂપ, સ્વરૂપ સાર એટલે હિત, સુખ સ્વરૂપ, અનંત આનંદ સ્વરૂપ, દૂર નિવાર મોહથી રહિત થાય જે અવસ્થાનો મોહ મટવો દુષ્કર છે, તેથી તેને દૂર નિવાર કહેવામાં આવે છે. એવા દૂર નિવાર મોહથી રહિત થાય એમ અનુપમ આનંદ ઘનની ભાવના કરવી. શું પદ્ધતિ લીધી છે કે એની ભાવનાથી એને સાંભળવો, એની ભાવનાથી એને વિચારવો, એની ભાવનાથી. દ્રવ શ્રુતમાં ભાવશ્રુત છે એ ભાવના સ્વરૂપે છે. દ્રવશ્રુત નિમિત્તે ભાવશ્રુત છે એ ભાવનામય ચીજ છે, તેથી તેને ભાવશ્રુત કહ્યું છે. તેમાં ભાવનાથી સ્વતત્વને ભાવવામાં આવતું હોવાથી તેને ભાવશ્રુત કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાન છે એને ભાવશ્રુત જ્ઞાન કેમ કહ્યું? કે માત્ર તે સ્વરૂપને દૂર રહીને જાણે છે એમ નહીં, પણ એને ભાવે છે. ભાવે છે એટલે એના આસ્વાદને આસ્વાદે છે, પીએ છે, અમૃત રસને પીએ છે. એ તો એમને ભાવશ્રુતની પરિભાષા કરતા અમૃતને પી એમ કહે છે, એવી વાત કરી છે. વિતર્ક એટલે દ્રવ્ય નો શબ્દ ઘણા દિવસ થઈ ગયા ને, અક્ષર તો નજીક જ છે પણ ઘણા દિવસ પહેલા. ભાવશ્રુત એટલે શ્રુતમાં સ્વરૂપ સ્વરૂપ અનુભવ અનુભવ કરણ કહ્યું, પરમાત્માને ઉપાદેય કહ્યો. દ્રવ શ્રુતે પરમાત્માને ઉપાદેય કહ્યો, કેમ કે કહેવાનું કામ દ્રવ શ્રુતનું છે. દ્રવ શ્રુતે પરમાત્માને ઉપાદેય કહ્યો, તેજ રૂપ ભાવ ઉપાદેયતા રૂપ ભાવ આ હું તેવા ભાવ શ્રુત રસ તેને પી. ભાવનાનો વિષય છે એવા ભાવ શ્રુત રસથી પોતાના સ્વરૂપના આસ્વાદનનો અનુભવ કર, એટલે એના અમૃતનું પાન કર એમ કહેવું છે. અમૃત પાન કર. અહીંયા ભાવના કરવી એમ લીધું ને, કે કદી જેનો યોગ ન થાય અભેદ અનુભવ સ્વરૂપ એમ લેવું. કદી જેનો વિયોગ થાય એટલે જે અભેદ અનુભવ સ્વરૂપ છે, પોતે જ અભેદ અનુભવ સ્વરૂપ છે, એવા અનંત મહિમાના ભંડાર અવિકાર સાર સ્વરૂપ જે રીતે મોહથી રહિત થવાય તે રીતે તે એમ એ પ્રકારથી પોતાના અનુપમ આનંદ ઘનની ભાવના કરવી. આવા મહિમા અને સુખનો ઘનિષ્ઠ આનંદ ઘન છે, ઘનિષ્ઠ પિંડ છે, એની ભાવના કરવી. એ હું છું એમ ભાવવું, એ હું છું એમ વારંવાર ભાવવું. સમયસારમાં તો ભાવનાનો આખો જે અધિકાર આવે છે, એ ભાવનાના અધિકારમાં આ શબ્દ વાપર્યો છે. વેદાંતમાં જે શબ્દ વાપરે છે સંન્યાસ, પરભાવના સંન્યાસના ત્યાગની ભાવનાને વિચારવી. પરભાવના સંન્યાસની ભાવનાને વિચારવી, સંન્યાસ એટલે ત્યાગ. તો અહીંયા એમ કહ્યું કે મોહથી રહિત થાય એમ એટલી વાત નાખી દીધી. મોથી જે પ્રકારે રહી થવાય તેમ પોતાના નિર્મોહી તત્વની ભાવનામાં આવીને આનંદ ઘનની ભાવના કરવી, ભાવના ભાવવી. જે જીવ આત્માની ભાવના ભાવે છે તેને જ અનાત્મ ભાવનાનું જ્ઞાન થાય છે કે આ આ મારી ભાવનાનો રોધક ભાવ, પ્રતિબંધક ભાવ આવો છે. ભાવના છે એ મૂળ બીજ છે. જેમ મોક્ષનું બીજ સમ્યક્ત્વ છે, મોક્ષનું બીજ સંકિત છે, એ સંકિતનું બીજ ભાવના છે. બીજી રીતે લઈએ તો સંકિતનું બીજ છે એ
ભાવના
ભાવના છે. ખાસ કરીને જૈનશ્રીના વિષ્ણામૃતનો વિષય જો લઈએ, મુખ્ય વિષય લઈએ, અથવા એમના પ્રવચનો થતા હશે ત્યારે પ્રવચનોનો મુખ્ય વિષય લઈએ તો મુમુક્ષુને સંકિત તો નથી, પણ ભાવના જે છે એ સંકિતનું બીજ છે. એટલે ભાવનાને મધ્યમ કેન્દ્ર સ્થાનમાં રાખીને વક્તવ્ય આવ્યું છે. ભાવનાના વિષયને કેન્દ્ર સ્થાનમાં રાખીને ઘણી વાતો કરી છે. એટલે કહ્યું છે કે જેને ચૈતન્યમાંથી ચૈતન્યની ભાવના, આંતરડીમાંથી ઉઠેલી આત્માની ભાવના, એ ભાવના થાય અને એ ભાવના ન ફળે 14 બ્રહ્માંડને ફરવું પડશે. એવી વાત એવી ભાવનાનો વિષય. જેમ સંકિત થાય એને મોક્ષ થાય જ થાય, એમ જેને અંતરની સ્વરૂપ પ્રાપ્તિની ભાવના થાય એને સંકિત થાય જ થાય. એમ જેવું છે 14 બ્રહ્માંડ ફરી જાય, જો સંકિત ન થાય તો 14 બ્રહ્માંડ ફરી જાય એમ જેવું છે. એટલી તો ભાવનાની વાત છે. ઓલો તો શાસ્ત્રનો વિષય એવો છે ગુણસ્થાનનો કે ચોથા ગુણસ્થાને સંકિત થાય ત્યારે અભેદ અનુભવ થાય. જ્યારે એવો અભેદ અનુભવ થાય ત્યારે ગ્રંથિ ભેદ થાય, મિથ્યાત્મની ગ્રંથિ છેદાઈ જાય. મિથ્યાત્મની ગાંઠ છેદાતા એનો મોક્ષ થાય જ થાય. આ તો એક વસ્તુ પ્રસિદ્ધ શાસ્ત્રનો વિષય છે. પણ એ સંકિત થાય જ થાય અને થયા વિના ન રહે એવી કોઈ ચીજ મુમુક્ષુ દશામાં મુમુક્ષુને મળે ખરી કે હા મળે, એ ચીજ છે આ ભાવના. અનુભવ પ્રકાશમાં પણ અનુભવ કરાવો છે ને, એટલે ભાવનાનો વિષય ફેરવી ફેરવી દઈએ છે. વચન તો છે એમનું, યાદ નથી. ગુરુદેવ પ્રવચનમાં લીધી છે એ વાત. એ તો આ છે કારણ ગણી સંકિત, એ તો ના સત્પુરુષનો વિષયનો વાત છે. એને કારણ સંકિતનું કારણ ગણવું, જેને સત્પુરુષ પ્રત્યે અનન્ય ભાવે ભક્તિ છે તેને સંકિતનું કારણ ગણવું.
બરાબર,
એ વિશે એમને બીજી બીજા દ્રષ્ટિકોણથી કીધું છે. ભાવના છે અંતરંગનો વિષય છે. કોઈ જીવને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના અંતરમાં થઈ એની બહારમાં શું ખબર પડે? તો કે બહારમાં ખબર પડે એ શ્રીમદજીએ નહીં ખબર કે જેને વિદ્યમાન સત્પુરુષ પ્રત્યે અનન્ય ભક્તિભાવ થયો એ જીવને સંકિતનું બીજ ઉત્પન્ન થઈ ગયું એને સ્વરૂપની ભાવના વર્તે છે. એને બાય ચિત નહીં. આખું પડશું છે ભાવ. એટલો તો યાદ રહી ગયો કે ત્યાં સત્પુરુષનો વિષય લેવા માંગે છે. એમાં છે આત્મસિદ્ધિમય છે, આત્મસિદ્ધિનું પદ છે. પત્રમાં પણ હું તો ઘણે ટકાએ વાત લીધી છે. સદગુરુ લક્ષ નય શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પક્ષ. પછી એમાં કોઈ બીજી વાત નથી, બીજો ભેદ એટલે એમાં બીજી કોઈ વાત નથી. પછી સંકિત ની વ્યાખ્યા કરી છે કે વર્તે નિજ સ્વભાવ નો અનુભવ લક્ષ પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ સંકિત. પરમાર્થ સંકિત તો આ છે, પણ સંકેત કોણ લેશે? કે જે સદગુરુ લક્ષ, સદગુરુના લક્ષે વર્તશે તે. ત્યાં એટલું સ્પષ્ટ નથી, એક જગ્યાએ તો એ સ્પષ્ટ વાત છે. સાતસો એકાવન માં પત્ર માં તો 751 માં એ વાત સ્પષ્ટ કરી છે. પત્ર માં વાત છે ને તો 751 આત્મસિદ્ધિ માં ત્રણ પ્રકારના સંકિત ઉપદેશ આ છે. આત્મસિદ્ધિમાં આવવા તમે નાખી છે એમ પોતે જ કહ્યું છે. 751 છે એ પત્ર આત્મસિદ્ધિની રચના પછીનો પત્ર છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, આપ્ત પુરુષના વચનની પ્રતીતિ આજ્ઞારૂપ અપૂર્વ રૂચિરૂપ સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ એ પ્રથમ સંકેત કહ્યું છે. એનું નામ જ સંકેત આપી દીધું છે. પછી નીચે પોતે ચોખવટ કરી છે કે સંકિત નું કારણ હોવાથી એને સંકિત કહીએ છીએ. એ વાત એમણે ખુલાસામાં નાખી છે, પણ એને તો પેલું સંકિત જ કહી દીધું છે કે એને સંકિત છે. ઠીક, સંકિત નું કારણ જોઈને પરમાર્થ સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ સંતે સંકિત નો બીજો પ્રકાર છે. એટલે અહીંયા નિર્ણય લઈ લીધો છે. એટલે ભક્તિ છે એ નિર્ણયનું કારણ, ને નિર્ણય છે એ અનુભવનું કારણ, એમ કરીને પરમાર્થનું નિર્વિકલ્પ સ્વાનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર છે. પહેલો સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન કર્યા છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ છે, સ્વીકાર કરવા યોગ છે, સ્વીકાર કરવા યોગ છે અને ભક્તિ કરવા યોગ છે. એટલો બધો તત્વ ઉપર નો ભાવ હતો કે નજીકના પાત્ર મુક્ષો કોઈ પરમાર્થ ની વાત લગે તો એમ નથી. તમારા આ વચન ને અમારા નમસ્કાર છે. કોઈ એવી મુક્ષુ સ્વભાગભાઈ ની તો નજીકના પાત્ર હતા. કોઈ એવી તત્વની અંતરંગની વાત લખે તો એમ કે તમે આ વચન લખ્યું, બહુ પ્રમોદ થયો છે. તમારા આવા વચન ને અમારા નમસ્કાર છે. એટલા બધા એ તો ભાવ ભાવના વાળા હતા. એટલી ભાવના એવા પત્રો આવે છે. જેને આત્માના આત્મભાવના પ્રકાશક વચનો પ્રત્યે આટલો ભાવ આવે છે, એને પોતાના સ્વરૂપ જે નિજ સ્વરૂપ છે એની ભાવના કેવી ઉગ્ર આત્રેયાશી મૂકવાની લાગે. એ રીતે દુર્નિવાર મોહથી રહિત થાય એમ અનુપમ આનંદ ગમની ભાવના કરવી. જળ અને એટલે શું છે કે અહીંયા શુષ્ક જ્ઞાન થી કોઈ અભ્યાસ કરવાનો આ વિષય નથી. મુક્ષુઓનું હૃદય તો ભક્તિ અને ભાવનાથી ભીંજાયેલું હોય છે. આ એક મુખ્ય વાત છે, આ મુખ્ય વાત છે. અહીંથી આગળ હાલવું પછી ભાવનાવિહીન પણ કોઈ વાત નહીં. મૂળમાં ભાવના લેવી છે, સ્વાભાવિક છે. બીજો તો રસ પીડ્યો છે ને પાછો અનાદિનો બીજો રસ્તો ઊભો છે, એ રસને તોડવા માટે બીજો વિરુદ્ધ રસ આવે તો એ તાજવાના પલ્લા જેવું છે. નહીતર એનું વજન છે ફરે નહીં, વજન ફરે નહીં ત્યાં સુધી કઈ એને સાચો માર્ગ હાથમાં આવે એવું બધું
જય હો.